એમાં મહારાજને તરસ લાગી. બરાબર અડાલજની વાવ ત્યાં આવી. મહારાજ નિષ્કુળાન સ્વામીને કહ્યું, સ્વામી આ વાવમાંથી પાણી ભરી આવો. સ્વામી પાણી ભરવા માટે ગયા, પાણી ભરીને આવ્યા અને એ વખતે સ્વામીએ કીધું કે મહારાજ આ વાવને કાંઠે એક લેખ લખેલો છે, એ ખરેખર જોયા જેવો સાંભળવા જેવો છે. મહારાજ અને તમામ સંતો એ વાવને કાંઠે આવ્યા છે. મહારાજ નિષ્કુળાન સ્વામીને કીધું, સ્વામી આ લેખ વાંચો. નિષ્કુળાન સ્વામીએ લેખ વાંચ્યો. એ લેખની અંદર એવું લખ્યું હતું કે હું જાતીય સ્ત્રી છું, ક્ષત્રિય રાજાની દીકરી છું, આ મારું નામ છે, મારા પિતાએ મને મુસલમાન બાદશાહને આપી છે, અને આ વાયુ બનાવવામાં કેટલો ખર્ચો થયો છે એવું નથી લખતી, પણ આ વાયુ બનાવતી વખતે ગાડામાં જે પથરાઓ લાવવામાં આવ્યા હતા એના ઊંજામણમાં તેલ ઊંઘવામાં આવે ને એડિયું, ઊંજામણમાં 1,00,000 રૂપિયાનો ખર્ચો ઈ જમાના, બોલો એટલો ખર્ચો કરીને આ વાવ બનાવવામાં આવી છે. બીના એવી બનેલી, એક ક્ષત્રિય રાજા હતા, એમની કુંવરી બહુ સ્વરૂપાન, મુસલમાન બાદશાહ ત્યાં કુંવરીને જોઈને મોહ પામ્યો અને બાદશાહે આ રાજા ઉપર કેણ મોકલ્યું કે તારી કુંવરી મને પરણાય, જો નહીં પરણાય તો મારું લશ્કર લઈ અને આવીશ ને તારા રાજ્યને આખું લૂંટી લઈશ. રાજા ચિંતામાં પડી ગયો. રાજા જયારે ચિંતામાં પડ્યો એ વખતે કુંવરીએ કીધું, બાપુજી ક્યાંક ચિંતામાં હોય એવું લાગે છે. તો કે નહીં બેટા, કાંઈ નહીં. નહીં બાપુજી, મને કયો, તમારે શું ચિંતા છે? એ વખતે પેલા રાજાએ કીધું કે બેટા દીકરી, મને ચિંતા આવી છે, આ મુસલમાન બાદશાહે મને એવું કીધું છે કે તારી દીકરીને મને પરણાય, નહીતર તારું રાજ્ય આખું લૂંટી લઈશ. ત્યારે કુંવરીએ કીધું કે બાપુજી ચિંતા કરો, માં હા પાડી દો, બાકીની બાજી હું લડી લઈશ, પણ મારી એક શરત છે, એ પણ કહેજો એ બાદશાહને મંજૂર રાખે. રાજાએ કીધું કે વાંધો નહીં, પણ કુંવરીની એક શરત છે. કુંવરીને કીધું, શું બોલો, તમારી શું શરત છે? ત્યારે કુંવરીએ કીધું કે દુનિયામાં કંઈ પણ ન હોય એવી ભારે નકશીકામ વાળી ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ વાવ તમે બનાવો, એ વાવ પૂરી થાય ત્યાર પછી હું તમને તમારી સાથે લગ્ન કરીશ અને ગળામાં વરમાળા પહેરાવીશ. પણ એ વાવ એવી હોવી જોઈએ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાવ હોવી જોઈએ. રાજાએ કબૂલ કર્યું, બાદશાહે કબૂલ કર્યું. એ વાવની તૈયારી કરવા લાગ્યા. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. કુંવરીને તો એમ જ હતું, જેમ લંબાય એમ હારું છે, ઘણા વર્ષો નીકળી ગયા, પણ અજબ ગજબની વાવ બનાવી, જોત જોતામાં વાવ પૂરી થઈ. અને પછી બાદશાહ કેણ પ્રમાણે બાદશાહને કેણ મોકલ્યું અને એ વખતે કુંવરીએ કીધું છે કે તમે એ વાવ છે એ જ જગ્યાએ જાન લઈને આવો. અને બાદશાહ જાન લઈને એ વાવ હતી ત્યાં આવ્યો છે. કુંવરીએ કીધા પ્રમાણે બાદશાહના ગળામાં વરમાળા પહેરાવી, વરમાળા પહેરાવી અને વાવની અંદર ધુબકો મારી દીધો. એના બાપની પણ લાજ રહી ગઈ અને જે કરવું તો એને થઈ ગયું. ઈ કુંવરીએ આ લેખ લખાવેલો અને ઈ વાવ બનાવતામાં જેટલા જેટલા કારીગરો હતા બાદશાહે બધાના હાથ કાપી લીધા, કંઈક ને મારી નાખ્યા અને એને દફનાવ્યા. આજે પણ ત્યાં એની દફનાવેલી જગ્યાઓ બધી છે. અને એ કુંવરીએ લેખ લખાવેલો કે મેં આ વાવ એટલા માટે ગળાવી છે કે મને મનુષ્ય દેહ છતાં તો કોઈ એવા મહાપુરુષનો યોગ નથી થયો કે જે મારું કલ્યાણ કરે એવા, પણ આ વાવ મેં એટલા માટે ગળાવી છે ભવિષ્યમાં કોઈ એવા મહાપુરુષો થાય, કોઈ સંતો થાય, એ વાવની અંદર આવીને નાય અને પાણી પીવે તો મારા આત્માનું કલ્યાણ થાય, એટલા માટે મેં આ વાવ ગળાવી છે. નિષ્કુળાન સ્વામીએ લેખ વાંચ્યો, મહારાજના સંતોને સંભળાવ્યો. મહારાજ કે હાલો હાલો સંતો, આપણે બધા આ વાવની અંદર સ્નાન કરો. ખુદ શ્રીજી મહારાજ એ વાવની અંદર સ્નાન કર્યું છે, તમામ સંતો એ વાવની અંદર સ્નાન કર્યું છે, જળ પીધું છે. પછી મહારાજ ત્યાં સભા ભરીને બેઠા છે અને પછી મહારાજે બહુ અદભુત વાત કરી. મહારાજ કે આ વાવની અંદર અમે સ્નાન કર્યું, આ વાવનું અમે જળ પીધું, તમામ સંતોએ પણ સ્નાન કર્યું ને જળ પીધું, માટે એ બાઈનું કલ્યાણ થઈ જયું. એ બાઈનું તો કલ્યાણ થશે, પણ આ વાય બનાવવામાં જેટલા જેટલા મજૂર કામ કરતા હતા, પશુઓ જે જે કામમાં આવ્યા છે, કીડી મકોડા મરણાશે, બધાયનું અમે કલ્યાણ કરશું, બધાયનું કામ થઈ ગયું ને. અને એમ કહેવાય છે કે વાવ બનાવનાર રાજકુવરી એ બીજા કોઈ નહીં, બીજા જન્મમાં કુશળ કુંવરબાઈ તરીકે ઉતર્યા હતા, જેમણે ભગવાન શ્રીહરિના વિયોગમાં દેહ મૂક્યો હતો. આવું મહા મોટું મહાત્મા ભગવાનના નાયેલા જળનું છે, ભગવાનના શરીરને સ્પર્શેલા જળનું છે.
હે વળી નદી નદને તળાવ રે,
ગાય શ્રી ત્યાં તમારે સ્નાન કરવાનું, જ્યાં જ્યાં ધોર્યું આવે ને ત્યાં તમારે પગ ધોવા. માવા ભગત કે પણ સ્વામી એમ કરવાનું કારણ, ત્યારે ગુણાતીતાન સ્વામી કે ભગત તમે એટલા બધા ઊંચી સ્થિતિ વાળા ભગત છો, તમે જે નદીમાં સ્નાન કરશો કે ધોરિયામાં પગ બોળશો એ બધું તીર્થરૂપ થાય, અને એમાં જે જે કોઈ નાશે ને બધાનું કલ્યાણ થાય. એટલો મહિમા તો ભગવાનના ભગતનો હશે. તો ભગવાન નાય તીર્થરૂપ થાય એમાં હું કેવું. અરે એક વખત ગુણાતીતાન સ્વામી જુનાગઢ થી વડતાલ જતા હતા, રસ્તામાં ટીમણ કરવા બેઠા, ઘડીક વાર આ ઝાડ બેઠે બે, વળી નથી ઉભા થઈને બીજા ઝાડ બેઠે બે, નેતી વળી ત્રીજા જળ બેઠે બે કોઈ કે કીધું સ્વામી હું કરો છો સ્વામી કે તીરથ કરું છું તીરથ બોલો હે કારણ કે ભગવાન ના એવા મહાપુરુષો ના ચરણ જ્યાં પડે એ ભૂમિ તીર્થ રૂપ થઈ જતી હોય છે પણ પ્રગટ હોય ત્યારે મહિમા સમજાવો બહુ કઠિન છે જો ને પર્વતભાઈ નો દીકરો યાત્રા કરવા માટે જતો હતો ચારધામ પણ પ્રગટ નો મહિમા સમજાયેલો નહીં એટલે એ વખતે પર્વતભાઈ એમ કીધું કે જાતો ભલે જા પણ કાર્યાણી માં ગોપાલ સ્વામી ના દર્શન કરતો જાય કારણ કે પર્વતભાઈ ને એમ કે હું ના પાડીશ તો મારી વાત એને મનાય નહીં આટલા પેલા પર્વતભાઈ ના છોકરાએ પૂછ્યું પેલા તમે કોણ છો તો કે કોઈ કે હું તો હરદ્વાર નો દેવ છું કોઈ કે હું તો ગોકુળ નો દેવ છું કોઈ કે હું તો મથુરા નો દેવ છું ચારે ધામ ના બધા ત્યારે ગોપાલ સ્વામી કે મારા ચરણ માં તો હું તારા બાપ ના ચરણ માં આરોટે જા જા તું ઘરે જા કારણ કે પર્વતભાઈ કઈ સામાન્ય હતા પ્રગટ હોય ત્યારે મહિમા સમજાવો કઠણ છે મહારાજ અગત્રા આવેલા ગામ બાર સભા ભરીને બેઠેલા અને એમાં મહારાજ વારે વારે કે મારો વાલીડો આવ્યો નહીં ત્યાં કાઠી દરબારો વિચાર કરે વળી મહારાજ નો વાલીડો કોણ છે કે વળી પાસે કે મારો વાલીડો આવ્યો નહીં ઘડીકે ઘડીકે કે ત્યાં દરબારો અંદર અંદર વિચાર કરે વળી આ મહારાજ ને વળી એનો વાલીડો કોણ હશે આવો બધો ત્યાં થોડીક વાર થઈને ત્યાં પર્વતભાઈ આવ્યા ખેતીનું કામ કરેલું મેલા ઘેલા લુગડા હા મહારાજ કે આવ્યો મારો વાલીડો આવ્યો મારો વાલીડો આવો આવો પર્વતભાઈ આવો અને મહારાજે પાછા પોતાની બાજુમાં જે ગાડ લીધી ન્યા બેહે લ્યો ત્યારે માત્ર ધાધલ સોમલો ખાચ અને મીડિયા અંદર અંદર વાતો કરો લ્યો આ વળી મહારાજ નો વાલીડો દૂર દૂર લુગડા ભીરા છે આમાં વળી મહારાજ હું જોઈ ગયા છે કારણ વળી આ ખેડૂતને ગાદરીએ ચડે મહારાજ કે મારો વાલીડો આવ્યો મારો વાલીડો આવ્યો વળી થોડીક વાર થઈ ત્યાં પર્વતભાઈ આવ્યા પણ પર્વતભાઈ આવ્યા તો આકાશમાં પર્વતભાઈ ની સાથે અનેક વિમાનો સભામાં આવ્યા અને એ વખતે મહારાજે પૂછ્યું પર્વતભાઈ આ બધા કોણ છે તમારી પાસે એટલા બધા વિમાનો છે ત્યારે પર્વતભાઈ કે મહારાજ એ કોઈ દેવ કોટી છે કોઈ જીવ કોટી છે કોઈ ઈશ્વર કોટી છે મહારાજ મને પ્રાર્થના કરો છો મને કહે છે પર્વતભાઈ તમને પ્રગટ ભગવાન ની ઓળખાણ થઈ છે અમારા ઉપર કૃપા કરો અને પ્રગટ ભગવાન ની ઓળખાણ કરી અમને અક્ષરધામ માં મોકલી દો અમને અક્ષરધામ માં મોકલો તમારા પ્રગટ ભગવાન અરે બહુ સારા સંબંધ છે દેવકોટીઓ ઈશ્વર કોટીઓ બધા અક્ષરધામ માં ગયા ખબર પડી કહો આ તો પર્વતભાઈ તો બહુ મોટા પણ દેહ ની સ્થિતિ હોય ત્યારે ઓળખવા કઠણ ભગવાન ના એવા ખરેખરા ભક્ત હોય એ પણ જ્યાં જ્યાં વિચરણ કરતા હોય તો તીર્થ રૂપ થતું હોય તો ભગવાન વિચરણ કરે તીર્થ રૂપ થાય એમાં કઈ મોટી વાત છે
એ તે તો સ્થાનક છે તીર્થ રૂપ રે
અક્ષર ધામ ને તે હરે દેહો
પહોંચ્યા સીધા ધામમાં વ્યા ગયા. બોલો સમજ ગયા હોય ને આવો પાંડુ ડમસ માનતા માનતા ગયા. ઈ ભૂમિ પર દેવ મૂકે એ અક્ષરધામ નો અધિકારી. અને પવિત્ર આત્મા હોય ને પુણ્યશાળી આત્મા હોય એનો જેવી રીતે દેહ પડે. અહીંથી સંતો જતા હતા ગરડા યાત્રામાં હાલી નો, એમાં એક દાદા પૂજારી દાદા ખડા ધડે મંદિર ની સેવા બહુ સારી કરે. હાલતા હાલતા બરોબર આટપટ વેટ્યા, પણ દાદા લાકડી ને ટેકામ ઠકુ ઠકુ હાલ્યા જાય, પણ બેસમાં હો જાતા હતા ગરપુર હાલી. એમાં કોણ જાણે દાદા ને હું થયું ફેસ આવી પડ્યા અને સંતો ની વચ્ચે ચાલે જતા હતા. અને બરોબર સંતો ના ખોળામાં પડ્યા, હવે સંતો ઉપર જ પડ્યા. અને પડતાની સાથે જ દેહ મૂકી દીધો. આટલી જ વાત, કઈ નહીં. અમે ધામમાં ગયા હોય કે ન ગયા હોય, હું કેવું તમારે એવા ભાગી ક્યાંથી. સંતો ના ખોળામાં એનો દેહ છૂટે આવે અંત સમય ઉદાસ કરવા સાથી સગા સૌ મળી યાત્રા કરવા જતા હોય પગે હાલી માથું સંતો ના ખોળામાં હોય અને દેહ છૂટી જાય આકા જેવા જેવા ભાગ કહેવાય. અને વળી કઈ નહીં, કોઈ પીડા નહીં, ભાગ્યશાળી આત્માને આવું થાય. અમારે હમણાં તીર્થમાં ગયા હતા ન્યાજ, હરિદ્વાર હતું લગભગ ન્યાજ.